સારા સુખી થવું હોય, ખૂબ સુખી થવું હોય તો સદાય આનંદમાં રહેવું. અને આપણા વેદના ઋષિઓએ પણ આનંદને પરમાત્મા કહ્યું છે. આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત્. શ્વેતકેતુ, હે શ્વેતકેતુ, બ્રહ્મનું સ્વરૂપ જ આનંદ છે. તો ઋષિઓએ પણ પોતાના શિષ્યોની સાથેના સંવાદમાં, વાર્તાલાપની અંદર આ વાત થઈ છે, હે શ્વેતકેતુ, આનંદમ બ્રહ્મ ઇતિ વ્યજાનાત્. આનંદ એ જ બ્રહ્મનું સાચું સ્વરૂપ છે. સ્વાભાવિક છે કે જીવનમાં આનંદ વગરના બીજા જે કોઈ આવેગ કે આવેશ હોય તમને શાંતિ નહીં આપે, સુખ નહીં આપે, ક્યારે પણ તમને ચેન નહીં પડવા દે. પણ જો આનંદનો ભાવ હશે તો બિલકુલ આમ હળવાશ, મોકળાશ, મનની અંદર પણ આમ બિલકુલ સાહજિક પણ. કેમ? આનંદ શાનો આનંદ છે? બસ કોઈ બોજ નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ક્લેશ નહીં, કોઈ આવેશ નહીં. આવેશ પણ આનંદનો સ્વાદ લેવા દેતો નથી. કોઈ પણ પ્રકારનો આવેશ હોય, જેનું નામ આવેશ હોય, એ કોઈ પણ પ્રકારનો આવેશ સુખ કે આનંદ નો અનુભવ કરવા માણવા દેતા નથી. તો અહીંયા તો જય મહારાજે પોતાની શ્રીમુખની વાણીમાં કહ્યું, બસ હંમેશા આનંદના જ આસ્વાદમાં રહ્યા કરવું. એટલે સ્વભાવને હકારાત્મક બનાવી દો. કોઈ પણ આવી પડેલી ક્લેશની બાબતને મનમાં હળવાશથી લઈ લો. મનમાં તો લેવી જ પડશે, પણ એને થોડીક હળવાશ તરફ જવા દો. તો માનસિક બોજ એટલો બધો આપણા માટે બોજ નહીં થાય, એટલો બધો ક્લેશ આપનારો નહીં થાય. અને હળવાશ એવી જ હશે કે તરત જ તમને બહાર કાઢી નાખશે. પણ વધારે પડતા બોજમાં દબેલા હો તો બહાર નીકળી જ ના શકાય. તો એટલે કહ્યું કે આનંદના અનુભવમાં સતત રહ્યા કરવું. સતત એમ કહ્યું, ભાઈ તમે અમુક માણસના સંપર્કમાં સતત રહેજો. કેમ? કોમ્યુનિકેશન. એમ જીવનની અંદર પરમાત્મા સાથેનું કોમ્યુનિકેશન જોઈતું હોય તો હંમેશા એન્જોય, 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 પ્રસન્ન, આનંદ, આનંદ. જેટલી પ્રસન્નતા હશે એટલી જ આપણા જીવનમાં, આપણા મનમાં, આપણા વિચારોમાં, આપણા વ્યવહારમાં હળવાશ રહેશે, હળવાશ. ક્યારેક આપણે સાહજિકતાથી કેમ છે, બહુ હળવાશ છે, અને બહુ હળવાશ એટલે મજાની હળવાશ છે. આમ આપણને અંદરથી એની અનુભૂતિ થાય, એનો સ્પર્શ થાય હળવાશ. હળવાશનો સ્પર્શ થયા વગર રહે નહીં. એમ સતત આનંદમાં રહીએ, સતત ઉત્સાહની અંદર રહીએ ને તો પરમાત્માની અનુભૂતિ આછી 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 થયા કરે, આછી આછી અનુભૂતિ થયા કરે. અને એ અનુભૂતિ જ આપણને છેવટે ત્યાં લઈ જાય, જીવનની પરમ શાંતિ તરફ, ધ પીસ ઓફ માઇન્ડ, ધ પીસ ઓફ લાઈફ, જેને કહીએ, આપણને ત્યાં સુધી લઈ જાય. તમને એનો સ્પર્શ કરાવી દે, આ છે. સ્વાભાવિક છે, સ્પર્શ થયા પછી તો એના ઘણા ગુણધર્મોનો આપણને ખ્યાલ આવી જાય. તો એમ અહીંયા મહારાષ્ટ્રીએ પણ આપણને આદેશ આપ્યો કે હંમેશા આનંદ અનુભવમાં રહીએ. પણ આનંદનો અનુભવ સતત લીધા કરવો પડે, વારંવાર લીધા કરવો પડે. કોઈ પણ એવી પરિસ્થિતિ હોય એને હળવાશ તરફ ધકેલી, આમ ધકેલી, અને આપણે હળવાશ તરફ આગળ નીકળવું પડે. તે હળવાશ આપણને શાંતિ આપશે, આનંદ આપશે, પરમાત્માની કે આત્માની પ્રતીતિ કરાવશે. આત્માની પ્રતીતિ કરાવશે. તો એટલા માટે જીવનની અંદર આવશ્યક છે બને ત્યાં સુધી આનંદમાં રહેવું, આનંદમાં રહેવું. ક્યારેય પણ મનની અંદર ક્લેશ આવે કે આવેશ ન થવા દે, બને તેટલું કોઈ પણ પરિસ્થિતિને હળવાશથી લઈ લેવી. ઘણી વાર આપણે કોઈકને કહી દઈએ કે તમે તો આટલી બધી ગંભીર વાત છે, તમે હળવાશથી કેમ કાઢી નાખો, કેવું પડે છે. એનો સ્વભાવ પડી ગયો કે વધારે પડતા ચિંતામાં કે બોજમાં આવવું જ નહીં, શાંતિથી કામ લેવું, હળવાશથી કામ નો નિકાલ કરવો. અને એ રીતે આપણી અનુભૂતિને ક્યારે ઓછી ન થવા દેવી, આપણા આનંદને સહેજ પણ ઓછો ન થવા દે. અને રહીએ તો મહાસુખી આ થઈએ, એ જ વસ્તુ આવી ગઈ. મહાસુખ એવું સુખ બીજે ક્યાંય ના હોય, એટલું મોટું સુખ બીજે ક્યાંય નહીં મળે. બીજા હશે હિમાલય જેવડા હોય અને બીજા છોકરા રમતા રેતીના નાના નાના ઢગલા હોય, તો હિમાલયની ઊંચાઈ ક્યાં અને છોકરા રમતા હોય એ માટી કે રેતીના ઢગલા કેટલા ઊંચા. તો મહાસુખ હિમાલય જેવું છે. અને આ વ્યવહારિક લૌકિક સુખ એ બાળકોની રમતના માટી ને રેતીના નાનાની ઢગલીઓ છે, કેટલું સુખ આપશે. આમ એકલાત મારો તો પૂરું થઈ જાય. અને હિમાલયની અંદર પહાડ ચઢ ચઢ કરો, ચાલ ચાલ જાઓ તો એનો પાર ના આવે. એ મહાસુખ એની ઊંચાઈ હિમાલય કરતા પ્રમાણ. એટલે કે રહીએ તો મહાસુખિયા, બસ પરિપૂર્ણ સુખ જેને કહેવાય. ઉપનિષદની ભાષામાં કહીએ કે શાશ્વત સુખ. શાશ્વત એટલે જેનો ક્યારે પણ નાશ ન થાય એવું સુખ. તો એ જે ઉપનિષદની શાશ્વત સુખની વ્યાખ્યા છે એ જ અહીંયા રહીએ તો મહાસુખિયા થઈએ. બીજા સુખ શોધવાની જરૂર ના પડે, બીજા સુખ મેળવાની લાલચ જ ન થાય. યમ લધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિગમ તથા, ભગવાન ગીતાના 15 અધ્યાયમાં કહ્યું. એને મેળવ્યા પછીથી બીજું કશું મેળવવાની સહેજ પણ લાલચ ન થાય. મન્યતે નાધિગમ તથા, અને એનાથી વધારે બીજું કશું જ નહીં. તો એ મહાસુખ. અને એ મહાસુખની અંદર એની અંદર અવિચલપણ, એ સુખ આપણા મનમાંથી, એ આનંદ આપણી અંદરથી ક્યારે હટે નહીં, ભલે બહાર લૌકિક ગમે તે વાતાવરણ અંદરથી તો એ પોતે સ્વસ્થ હોય. બહાર વ્યવહારની અંદર કદાચ લોકોની સાથે એ પ્રકારનો ભાવ બતાવવો પડે, અંદરથી તો સમજે કે ભાઈ ક્ષણભંગુર છે. આપણા જેવા તો કેટલાય જન્મ્યા ને કેટલાય ગયા ને એનો કોઈ હિસાબ નથી, એની કોઈ નામો નિશાની નથી, એની ચપટી ખાખે ક્યાં હોદી ના જડે. એ વસાત શું છે? એટલે શરીરનો જે ભૌતિકવાદ છે એ ભૌતિકવાદથી તરત એને ઉપેક્ષા થઈ જશે. હા, બહારથી વ્યવહાર રાખે પણ જગતનું મિથ્યાત્વ, ક્ષણભંગુરતા, નાશ, જેનો નાશવાન છે એ બાબતને પોતે અંદર દ્રઢ કરી રાખી હોય. જ્ઞાનને વેદાંતને બહાર બોલવા માટે નથી, પચાવવા માટે છે. જ્યારે પણ આપણે આ જગતની સાથે જીવીએ છીએ ત્યારે લૌકિક વ્યવહાર તો રહેવાનો જ છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી લૌકિક વ્યવહારો અને શરીરના બધા ધર્મ કરવા જ પડશે. 18મા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, શરીરે યાત્રા આપી ચાતે ન પ્રસિદ્ધિએ અકર્મણા. જ્યાં સુધી જીવન યાત્રા છે, શરીર યાત્રા છે, ત્યાં સુધી એના બધા ગુણધર્મોને આપણે અપનાવવા પડશે, સ્વીકારવા પડશે, એ પ્રમાણે ચાલવું પડશે. એ છે ભૌતિકતા ને ભૌતિકની આવશ્યકતા છે. અને ભૌતિક એમ જ કે છે જગત સત્યમ. જયારે અધ્યાત્મ કે છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. પણ જે ભૌતિક વાળો સમજતો હશે બ્રહ્મ સત્યમ જગત સત્યમ એમ કહી દેશે. પણ જે અધ્યાત્મ જેની પાસે વેદાંત છે એ તો કે છે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, જગત ખોટું છે, સ્વપ્નમાં દેખાય પણ પછી કઈ ના હોય એના જેવું. કે એ જ થિયરી, એ જ નિયમ જન્મ્યા પહેલા નતા મર્યા પછી નથી રહેવાના. એટલે આ સ્થિતિ આપણા જીવનનું આ પરિણામ એ છે. ગમે એટલું લાંબુ જીવો, જેમ 12 મહિના બાળક વિદ્યાર્થી તરીકે ભણે એને પરિણામ આપી દેવામાં આવે, 14 વર્ષ કે 15 કે 18-20 વર્ષ ભણે તો એને સર્ટિફિકેટ આપી દેવામાં આવે. લે 15-20 વર્ષ ભણે એટલે સર્ટિફિકેટ પે, આ તમારો ડોક્ટરનું સર્ટિફિકેટ. એમ માણસ 70-80 વર્ષ ગમે એટલા જીવે અને છેલ્લે સર્ટિફિકેટ કયું આપવાનું? મોતનું. લે આ પકડ, આ મોતનું સર્ટિફિકેટ પણ ડોક્ટર જવાની, ડોક્ટરને વાત કરવાની છે. તો એ સુખ જીવનનું શાશ્વત કહ્યું કે આપણો આત્માનો આનંદ. અહીંયા આનંદની વાત કરી છે, આનંદ અનુભવમાં રહીએ તો રહીએ, રહીએ તો મહાસુખિયા થઈએ. પણ એ આનંદ કયો? આ જગતનો આ લૌકિક આ વ્યવહારિક આનંદ તો બધા ગણાય છે, નાની નાની દર્દની ઢગલીઓ જેવા. પણ મહાસુખ જીવીએ છે, હિમાલયની ઊંચાઈ કરતા મોટું ઊંચું સુખ હોય એ જોઈએ છે. તો એના માટે એ જ વાત કરી કે ભાઈ મહાસુખિયા એટલે આત્મસુખ, અને આત્મસુખની તોલે બીજું કોઈ સુખ આવે નહીં. તુલ અને તાહી સકલ મેલી, આખી દુનિયાને એક બાજુ ત્રાજવામાં મૂકવામાં આવે અને બીજી બાજુ આત્મસુખ મૂકવામાં આવે. તો આત્મસુખના બલ્લાને કોઈ એને હલાવી શકે નહીં. એટલે મારા શ્રીમુખે કહ્યું, રહીએ તો મહાસુખિયા થઈએ રે, આનંદ અનુભવમાં રહીએ, સતત સતત એક ધારી સ્થિતિ બને અને એની અંદર પણ મસ્ત ભાવ. ગુલતાન પદવી એટલે આત્મપદ, પદવી એટલે કે જેને ડિગ્રી કહીએ છીએ તે. કઈ ડિગ્રી મળી ગઈ? અહમ બ્રહ્માસ્મિ, હું પોતે સ્વયં જ મારામાં ભગવાન બેઠેલો છે, હું ભગવાનનો જ અંશ છું. જેમ એક નાનો સરખો તણખો તાપણી માંથી ઓળી માંથી ઉડ્યો, એ થોડેક ઊંચે ગયો ગયો, ઓલવાઈ ગયો, પતી ગયો, આયુષ પૂરું થઈ ગયું. પણ કોઈક એવો તણખો મજબૂત ને તેજસ્વી શક્તિશાળી હોય તો થોડોક દૂર ઉડ્યો પડ્યો અને ઘાસની ગંજી હતી કે રૂનો ઢગલો હતો એમાં જઈને પડ્યો, એ તણખો આટલામાંથી શું થઈ ગયો? એક મોટી આગ બની ગયો. અહીંયા હોળીમાંથી નીકળેલો તણખો એમણે બુધી છે, એમણે બુધી છે. એટલે નાનું નાનું સરખું એક તકમક્યું, પણ ત્યાં જઈને એનું વિરાટ સ્વરૂપ બતાવી દીધું. તો એ જે એનામાં રહેલી શક્તિ છે, એ શક્તિ આઇન્સ્ટાઈનની માફક આપણે વિચારવું પડશે. આઇન્સ્ટાઈન એમ કે આ પરમાણુ જે છે ને, એ પરમાણુમાં એટલી બધી શક્તિ તાકાત છે કે સમસ્ત સૃષ્ટિને એને ખતમ કરી નાખે અને સમસ્ત સૃષ્ટિનું સર્જન પણ કરી શકે, આટલો નાનો પરમાણુ. તો આ પરમાણુ બનાવનારમાં કેટલી તાકાત હશે મને એની બીક લાગે છે. ઈશ્વર કેટલો, આત્મા કેટલો શક્તિશાળી, ભલે નાનો, જેમ પેલો તણખો આગમાંથી ઓળીમાંથી ચિતામાંથી નીકળેલો એક તણખો, આટલો નાનો શું કરી શકવાનો છે? પણ એ જો શેર તાકાત વાળો બાજુમાં પડે તો બધું બાળીને ખાક કરી નાખે. એ આત્મતત્વ છે, અને આત્મામાં એ બળ છે. અને એટલા માટે કહ્યું કે આત્માનો આનંદ, આત્માનુભૂતિ, આત્માનંદ જ લેવાનો, બસ બીજો આનંદ નહીં, માત્ર આત્માનો. અને આત્માનો આનંદ લઈશું ને તો એનું પરમ સુખ ની અનુભૂતિ પ્રાપ્તિ ન થવાની. જેમ પૂજ્ય અને પરમ પૂજ્ય પરમાદરણીય એમ સુખ અને પરમ સુખ એને થોડોક ઉપરનો દરજ્જો મળી ગયો એટલે એ પરમ સુખ એ આત્મસુખ છે. અને આત્મસુખ એટલું બધું શક્તિશાળી છે, એટલું બધું પ્રબળ છે કે એનાથી એમાં ગયા પછી એનો આનંદ આત્માનું સુખ લીધા પછી આત્મસુખ લીધા પછીથી એને ક્યારેય ઉણપ આવે જ નહીં. સુખ એના જીવનમાંથી આનંદ એના જીવનમાંથી ઓછો થાય જ નહીં. અને પોતાના જ ઘરમાં બધું પડ્યું હોય તો બહાર શોધવા જવું પડે. આનંદ અને સુખ આપણા આત્માના ભંડારમાંથી જ આપણને પરિપૂર્ણ રીતે મળી જતું હોય તો કોઈ બહાર ભીખ માંગવા જાય ડાફરિયા મારવા જશે? પણ આખો ભંડાર આપણામાં ભરેલો છે, રહીએ તો મહાસુખ્યા થઈએ છે, છતાંય આપણે ભટકીએ છીએ. આમાંથી સુખ મળશે, આનાથી સુખ મળશે, ત્યાં જઈશ તો મને આ ખાઈશ તો મને આનંદ સુખ મળશે, ભટકતો. એટલે મહાસુખ તો અંદર છે, એના તરફ નજર નથી કરતો અને બહાર ભટક્યા કરે, સુખ શોધે છે. તરસ લાગી હોય અને પેલા મૃગની માફક પાણી એ દેખાય જળ અને પાણી આમ હોય અને દોડ્યા કરે જોઈને આમ એ તાપના જળજળિયા એને એની તરસ છીપાવશે અને પાલો પાણી ક્યાંથી મળશે? ખરું, મરી જવાનું આખરે. એમ માણસ પણ વિરુદ્ધ દિશામાં જે તરફ પાણી જળાશય છે એનાથી વિરુદ્ધ તરફ પાણી જુએ છે, પાણી શોધે છે. અને એ જે ખોટું જ છે પાણી, છે જ નહીં પાણી, માત્ર એની આભા દેખાય છે, છતાં એ તરફ દોડ્યા કરે છે, દોડ્યા કરે છે. એમ માણસે સુખની પાછળ દોડે છે, સુખની પાછળ દોડે છે. પણ જે વાસ્તવિક સુખ છે તો અંદર જ છે, અંદર જોયા વગર એટલે બહારના સુખ માટે દોડ્યા જ કરે છે. આખરે વાસ્તવિક સુખ એને ક્યાંય પ્રાપ્ત થતું નથી અને સુખની દોડમાં, ભૂખમાં અને ભૂખમાં પોતાની જાતને સમાપ્ત કરી દેતો હોય. તો શાશ્વત સુખ એ જ આત્મસુખ છે, એ જ આત્માનો આનંદ છે. અને મહારાષ્ટ્રીએ કહ્યું, આનંદ અનુભવમાં રહીએ રે, રહીએ તો મહાસુખિયા થઈએ, ગુલતાન પદવીમાં ગાઈએ. બસ એ આત્મસુખને ગાયા કરો, મસ્ત બનીને ગુલતાન એની અંદર સમાઈ જઈને, આ જ આનંદ છે, આ જ આત્મા છે, આ જ સુખ છે અને એ જ હું છું. સુખ એ જ મારું સ્વરૂપ છે, આનંદ એ જ મારું સ્વરૂપ છે. સતચિત આનંદમ બ્રહ્મ, સત્ય જે છે આત્મા અને ચિત્તને પણ એની અંદર ભેળવી દીધો એટલે એ જ બ્રહ્મ છે, એ જ આનંદ છે. જય મહારાજ.